એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક બહુ જ મહત્વના વિવેચક અને સર્જક સુરેશ જોશી, એમના વિચારોમાં થોડા ઊંડા ઉતરીશું. આપણી પાસે એમનું એક લખાણ છે જે ખાસ કરીને આધુનિક કથા સાહિત્ય એટલે કે નવલિકા અથવા ટૂંકી વાર્તા અને આજના સર્જકના કર્તવ્ય પ્રકાશ પાડે છે. તો ચાલો જોઈએ કે આમાં શું છે. આપણો મુખ્ય હેતુ સુરેશ જોશીના જે મુખ્ય તર્કો છે એમને સમજવાનો છે, જેમ કે તેઓ આધુનિક નવલિકા પાસેથી શું અપેક્ષા રાખે છે અને આજના સર્જક સામે કેવા પડકારો છે, અને કણા સ્વરૂપ તરીકે એમ તો નવલિકાનું આગવાપણું શું છે.
બરાબર, આપણે જોશીના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીશું, અને એ પણ કે કેવી રીતે એક સાચી કલાકૃતિ એ વ્યાખ્યાઓના બંધનોથી પર હોય છે અને શા માટે આજના જટિલ સમયમાં એમ કહી શકાય કે સર્જકનું કાર્ય વધુ પડકારજનક બની ગયું છે.
સુરેશ જોશી શરૂઆતમાં જ કહે છે કે કોઈ સાહિત્ય સ્વરૂપની આમ પાક્કી વ્યાખ્યા બાંધવી મુશ્કેલ છે, લગભગ અશક્ય. કેમ આવું?
એમનો મુખ્ય મુદ્દો એ છે કે દરેક સાચી કલાકૃતિ એ પોતાનામાં અદ્વિતીય હોય છે, એ યુનિક હોય છે, એ કોઈ પહેલેથી નક્કી કરેલા ચોકઠામાં કે નિયમોમાં બંધ બેસતી નથી, એ પોતાની રીતે જ એમ કહો ને કે આકાર લે છે.
એટલે એને કોઈ લેબલ નીચે પૂરેપૂરી મૂકી ન શકાય.
બરાબર. અને અહીં રસપ્રદ વાત એ છે કે જોશી એ નિર્દેશ કરે છે કે જ્યારે કોઈ કૃતિ પ્રસ્થાપિત માળખામાં બંધ નથી બેસતી ને, ત્યારે વિવેચકો શું કરે છે, એને નકારી કાઢે છે.
આમાં વાર્તા નથી એમ કહીને.
હા, એવું જ કંઈક. પણ જોશી માને છે કે આવી જે અકથા જેવી લાગતી કૃતિઓ છે જે વિવેચકોને કદાચ અકળાવે, એ જ ખરેખર નવા ઉન્મેષનો કે એક નવા વિચારનો સંકેત આપે છે. વાર્તાને એની પોતાની રચનાથી જ સમજવી જોઈએ, કોઈ બહારના નિશ્ચિત ચોકઠાથી નહીં. એની રચના જ એનું સત્ય છે.
અને પેલું નવીનતા વિશે પણ એ ચેતવે છે, ખરું ને? કેટલાક નવા લેખકો હોય એમના વિશે.
હા, એ પણ મહત્વનો મુદ્દો છે. તેઓ જ્યારે બાલ લેખકો કહે છે, કદાચ થોડા નવા નિશાળિયા, એમના માટે કહે છે કે તેઓ ઘણીવાર શું માની લે છે કે બસ પ્રણાલીને તોડવી, લોકોને આઘાત આપવો, જાણી જોઈને અરાજકતા ફેલાવવી કે પછી સાવ ઉઘાડી અશ્લીલતા બતાવવી, એ જ નવીનતા છે.
પણ જોશી માટે આ નવીનતા નથી, આ તો ગેરસમજ છે.
હા, એમના મતે આ એક ભ્રમ છે. તેઓ સ્પષ્ટ કહે છે કે વાર્તાને નવી બનાવવાનો દેખાડો કરવા કરતાં પહેલાં એને સાચી પ્રમાણિક કલાકૃતિ બનાવવી એ વધુ જરૂરી છે. અને એટલું જ નહીં, તેઓ પેલી પ્રૌઢ પેઢીની પણ ટીકા કરે છે જે પોતાના જૂના પૂર્વગ્રહોને જ શાશ્વત મૂલ્યો માનીને બેઠા હોય. અને કળા જે પોતાની રીતે મૂલ્યોની નવી સમજ આપે છે તેને અવગણે છે. કળાનું કામ જ એ છે કે એ જીવનને અને મૂલ્યોને તપાસે.
બરાબર, આ સમજાયું. તો પછી આજના જટિલ સમયમાં જોશીના મતે સર્જકનું મુખ્ય કર્તવ્ય શું છે, એણે શું કરવું જોઈએ?
જો અહીં જોશી બહુ ગુંડી વાત કરે છે. એમના મતે સર્જકનું મુખ્ય કામ છે આજના સમયની જે જટિલતા છે એને પારખવી, એને સમજવી. આ જટિલતામાં શું શું આવે? તો કે બદલાતા માનવ સંબંધો, આપણી આસપાસનો પરિવેશ, સમયની બદલાતી તાસીર, પછી પેલી ઘટનાઓ જે કાર્યકારણના સીધા ચોકઠામાં નથી બેસતી. એક જણે વિરાટ અરાજકતાનો અનુભવ. આપણા પ્રતિભાવો પણ બદલાયા છે. પહેલાના જે મૂલ્યો હતા તે કદાચ હવે નિષ્ફળ ગયા છે. આત્મપ્રવંચના પણ છે. આ બધું સર્જકે સમજવું પડે.
અને જો સર્જક આ બધું ન સમજે અને બસ જૂના ચીલા ચાલુ ચોકઠામાં ઉછીના અનુભવો ગોઠવીને લખ્યા કરે તો?
એને જોશી જુલ્મ કહે છે. આટલો ભારે શબ્દ કેમ?
હા, જુલ્મ. કારણ કે જોશી માને છે કે એવું કરવું એ વાસ્તવિકતા સાથે, સત્ય સાથે છેતરપંડી છે, એ અપ્રમાણિકતા છે. આજનો માનસ, ખબર છે, એક વિચિત્ર દ્વંદ્વોમાં જીવે છે. એક બાજુ વિજ્ઞાનના એબસ્ટ્રેક્શન્સ છે, સિદ્ધાંતો છે, બીજી બાજુ જૂના સ્થગિત થઈ ગયેલા મૂલ્યો છે.
અને એની વચ્ચે પોતાનું અસ્તિત્વ શોધે છે. બરાબર. એ પોતાનું આગવાપણું, પોતાની ઓળખ સ્થાપવા મથે છે. પણ જોશી કહે છે કે ઘણીવાર એ નિષ્ફળ જાય છે. એ પોતાની ઓળખ ગુમાવી દે છે અને જાણે પરિસ્થિતિનો જ એક ભાગ બની જાય છે. આજે સંઘર્ષ છે ને પોતાની જાતને ટકાવી રાખવાનો, એના વિશે સર્જક પાસે એકદમ પ્રામાણિક અભિજ્ઞતા હોવી જોઈએ, ઊંડી સમજ.
એટલે કૃત્રિમ રીતે બધું સીધું સાદું બતાવી દેવાય નહીં.
ના, બિલકુલ નહીં. જો લેખક સરળ, સુરેખ પાત્રો કે ઘટનાઓ રચીને આ જટિલતાને છુપાવે તો એ પોતાના કળાધર્ન સાથે અને વાચક સાથે અપ્રમાણિકતા કરે છે. એટલે જ એ જુલુમ છે, સત્ય પરનો જુલુમ. અને આ જ સંદર્ભમાં તેઓ સમય અને શાશ્વતતા જેવા પ્રશ્નોને પણ ટૂંકી વાર્તા માટે મહત્ત્વના ગણે છે. એમની ઉપેક્ષા ન થવી જોઈએ.
શું આપણું સાહિત્ય પ્રશ્નો સાથે કામ પાડી રહ્યું છે?
જોશી ચેતવે છે કે કદાચ નહીં, અને આ પ્રશ્નોની ઉપેક્ષા ખતરનાક છે. એ આપણા તત્કાલીન નવલિકા સાહિત્યમાં દેખાય છે એવું એ કહે છે.
ઠીક છે, તો સર્જકે આ જટિલતાને, આ સંઘર્ષને સમજવો રહ્યો, પણ એને કળામાં ઉતારવો કેવી રીતે? અહીં પેલી રૂપ નિર્મિતિની વાત આવે છે, ફોર્મની. એ શા માટે આટલી જરૂરી છે?
હા, રૂપ નિર્મિતિ. અહીં જોશીનો તર્ક બહુ રસપ્રદ છે. તેઓ કહે છે કે બરાબર એટલા માટે જ કે આજનો અનુભવ આટલો છિન્નભિન્ન છે, અરાજક છે, એટલા માટે જ કલાકૃતિમાં એક મજબૂત આકાર, એક આકરી શિસ્તની જરૂર પડે છે.
એટલે અરાજકતામાંથી વ્યવસ્થા ઊભી કરવા.
એક રીતે હા, સર્જક બહારની દુનિયામાં જે સુશ્રેષ્ઠ રચનાબંધ, જે ઓર્ડર જોવા મથે છે પણ જોઈ નથી શકતો, તેને તે પોતાની કળામાં પોતે ઊભી કરેલી શિસ્તથી એક દૃઢ આકાર સર્જીને સમજવાનો પ્રયત્ન કરે છે. જાણે એ અરાજકતાને કળા દ્વારા કાબૂમાં લેવાનો પ્રયાસ.
એટલે રૂપ નિર્મિતિ એટલે ખાલી બાહ્ય માળખું, પેલું કલેવર, એટલું જ નહીં?
ના, એનાથી ઘણું વધારે. રૂપ નિર્મિતિ એટલે અનુભવ કે સંવેદનાનું જે અસલી સ્વરૂપ છે તેને ઓળખવું, અને પછી તેને અનુરૂપ ભાષા અને રચનાનું માધ્યમ ઘડવું. આ બંને સાથે ચાલે.
આ માટે ભાષા સાથે પણ પ્રયોગો કરવા પડે એમ?
ચોક્કસ, ભાષા સાથે રમવું પડે, એને નવી રીતે વાપરવી પડે.
અહીં પેલું ચિત્રકારવાળું ઉદાહરણ આવે છે કે સર્જકે ભાષાને ચિત્રકાર રંગ વાપરે તેમ વાપરવાની છે. આનો અર્થ શું? આપણે તો ભાષા સ્પષ્ટતા માટે વાપરીએ છીએ.
બરાબર, પણ જે સંવેદનાઓ બૌદ્ધિક ખ્યાલોથી પર છે, જે તર્કથી નથી પકડાતી, એને પ્રગટ કરવા શું કરવું? એના માટે ભાષામાં નવી શક્યતાઓ શોધવી પડે. ચિત્રકાર જેમ રંગોના મિશ્રણથી, રેખાઓથી અલગ અલગ ભાવ પેદા કરે છે, તેમ સર્જકે શબ્દો, વાક્યો, લઈ આ બધાથી એવા અર્થો અને ભાવો જગાડવાના છે જે કદાચ સીધા કહી ન શકાય.
એટલે શબ્દોના સામાન્ય અર્થથી આગળ જવાનું કલ્પનાના ક્ષેત્રમાં.
હા, ક્યારેક વાસ્તવની સીમા ઓળંગીને વાસ્તવ અતિરિક્ત કલ્પનાના પ્રદેશમાં કપોલકલ્પિત પણ જવું પડે. વાક્યરચના પણ કદાચ પરંપરાગત ન હોય, અસ્તવ્યસ્ત લાગે, પણ એ અનુભવના આંતરિક તર્કને વફાદાર હોય.
આવી ભાષાકીય સૂઝ જરૂરી છે,
અત્યંત જરૂરી. જોશી કહે છે કે એના વગર આજના સમયની વાત કરવી એ તો દુષ્ટતા ગણાય.
આપણે નવલિકાની વાત કરી રહ્યા છીએ. જોશી નવલિકા અને નવલકથાને એક ગણવાની વૃત્તિ સામે ચેતવે છે, ખરું ને?
હા, બિલકુલ. તેઓ કહે છે કે બંને જુદા કળા સ્વરૂપો છે. ખાસ કરીને સમય સાથે કામ લેવાની બાબતમાં નવલિકા અલગ છે.
કેવી રીતે?
નવલકથા પાસે મોટો સમયપટ હોય છે, એ વિસ્તૃત હોય છે, પણ નવલિકા એ સમયના નાના ગાળા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એના માટે જોશી પેલું કમાનનું ઉદાહરણ આપે છે.
હા, પેલી કમાન, એ શું સમજાવે છે?
જેમ કમાન દેખીતી રીતે નાની જગ્યા રોકે પણ મોટો ભાર ઉપાડે, તેમ નવલિકા પણ જીવનના કોઈ એક નાનકડા પણ અર્થપૂર્ણ ક્ષણ કે ઘટનાના ભારને સમયના નાના ગાળા પર વહેંચી દે છે. સર્જક એવું એક બિંદુ શોધવાનું છે જ્યાંથી ભૂતકાળ અને ભવિષ્ય બંનેમાં ડોક્યું કરી શકાય, અને એ નાની ઘટનાના પરિમાણમાં જ વિશાળતાનો સંકેત આપી શકાય.
જેમ ચિત્રકાર સપાટ ફલક પર ઊંડાણ રચે.
બરાબર, એ જ રીતે મર્યાદામાં રહીને જ વિસ્તારનો અનુભવ કરાવવાનો આ નવલિકાની ખૂબી છે અને પડકાર પણ.
તો આ બધી વાતનો સાર કાઢીએ તો, સુરેશ જોશી અનુસાર આધુનિક નવલિકાકાર સામે મુખ્ય પડકાર કયો છે? એમણે શું કરવાનું છે?
મુખ્ય પડકાર છે આજના ખંડિત, ક્યારેક ઓળખવિહીન, નિશ્ચયહીન માનવીની ભાવમુદ્રાઓને ઉપસાવવાનો, એની અંદરની મથામણને પકડવાનો. આપણે વાત કરીએ એમ ચારે બાજુની અરાજકતા વચ્ચે માણસ કંઈક દૃઢ આકાર સ્થાપવા મથે છે. એ પ્રયત્ન કરે છે, ભલે નિષ્ફળ જાય.
એ નિષ્ફળતા પણ મહત્વની છે.
હા, જોશી માટે એ મથામણ જ આજના સાહિત્યનો મુખ્ય વિષય છે. એ પ્રયત્ન, એ સંઘર્ષ, એને એની પૂરી સચ્ચાઈ અને જટિલતા સાથે રજૂ કરવો, એ જ મોટો પડકાર છે. અને આ કરવા માટે કોઈ તૈયાર રસ્તાઓ નથી, કોઈ નિયત રાજમાર્ગો નથી. દરેક સર્જકે પોતાનો રસ્તો જાતે શોધવાનો છે.
અને છેલ્લે જોશી એક વેધક પ્રશ્ન પણ પૂછે છે, નહીં? આપણા લેખકોને અને વિવેચકોને પણ.
હા, બરાબર. તે પૂછે છે કે શું આપણા નવલિકાકારોએ આ દુષ્કર કાર્ય, આજના ખંડિત માનવીને સમજવાનો અને રજૂ કરવાનો પડકાર ખરેખર ઝીલ્યો છે ખરો? અને સાથે જ તેઓ વિવેચકોની સ્થગિતતા પર પણ કટાક્ષ કરે છે કે ક્યારેક આપણને જે ક્રાંતિકારી લાગે છે તે કદાચ આપણી જૂની દ્રષ્ટિને કારણે જ એવું લાગતું હોય.
સાચી વાત.
સાચી નવીનતા તો એ સ્થગિતતાના સંદર્ભ વગર પણ ટકવી જોઈએ.
તો સુરેશ જોશીના આ વિશ્લેષણમાંથી આપણે ઘણું શીખ્યા. કળાની અદ્વિતીયતા, આધુનિક જીવનની જટિલતાને પ્રામાણિકપણે પ્રતિબિંબિત કરવાની સર્જકની જવાબદારી.
હા, અને રૂપનિર્મિતિ તથા ભાષાકીય નવીનતાનું મહત્વ.
અને ખાસ કરીને નવલિકા સ્વરૂપ સામે આધુનિક માનવ સ્થિતિને પકડવાનો જે વિશિષ્ટ પડકાર છે તે સમજાયો.
અને એક અંતિમ વિચાર જે આ ચર્ચામાંથી ઉદ્ભવે છે તે એ છે કે જોશી જે રીતે ખંડિત સ્વ અને જૂના મૂલ્યોની નિષ્ફળતા પર ભાર મૂકે છે તે આજના વાચકોને જ્યારે તેઓ કોઈ વાર્તા વાંચે કે પછી પોતાના જીવન વિશે વિચારે ત્યારે એમને એક અલગ દ્રષ્ટિથી જોવા માટે કેવી રીતે પ્રેરિત કરી શકે.
વિચારવા જેવો પ્રશ્ન છે. શું આપણે પણ આપણી આસપાસ અને અંદર એ જ ખંડિતતાને મથામણ અનુભવીએ છીએ જેની વાત જોશી કરે છે? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.